તારીખ 7/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 534 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 313
સ્વભાવ દ્વારા સ્વભાવ વડે વિકાર કરી શકાતો નથી. જો સ્વભાવથી વિકાર થાય તો વિકાર આત્માનો સ્વભાવ થતો હોવાથી એ વિકારનો નાશ થવો અશક્ય ને અસંભવિત છે. તેથી સ્વભાવે કરીને આત્મા વિકારને કરતો નથી. એ રીતે આત્મા મૂળ સ્વરૂપે વિકારનો અકારક છે તો પછી એની અવસ્થામાં વિકાર દેખાય છે, પ્રગટે છે, એનું કારણ શું? એ હવે પછીના 2-3 બોલમાં એ વિષયની ચર્ચા અહીંયા કરી છે. પરથી પાછું ઉઠવું અને ભવિષ્યમાં પણ કર્મ જોડાવું નહીં, એવો જે ઉપદેશ છે. વર્તમાનમાં પરપદાર્થથી પાછું ઉઠવું, પરપદાર્થ પ્રત્યે પરિણામથી જોવું નહીં, ભવિષ્યમાં પણ પરપદાર્થમાં જોડાવું નહીં તો પરિણામે કરીને, એ જે ઉપદેશ છે એ એમ બતાવે છે કે આત્મા સ્વભાવથી રાગાદિકનો અકારક છે. સત્શાસ્ત્રોમાં એવો જે ઉપદેશ છે કે તું વર્તમાનમાં જ પરથી હટી જા, ભવિષ્યમાં પણ પરમાં જોડાઈશ નહીં, એમ જે કહે છે એ તે પ્રતિક્રમણનો ઉપદેશ છે. શાસ્ત્ર પરિભાષા એ જૈન શાસ્ત્રની પરિભાષા છે, અન્ય શાસ્ત્રોમાં એ શબ્દ પ્રયોગ નથી. કે પ્રતિક્રમણ કરવું અને પછખાણ કરવું એવો જે ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશ એમ સિદ્ધ કરે છે, એ ઉપદેશથી એમ ફલિત થાય છે કે આત્મા પર પદાર્થ પ્રત્યે પરિણામે કરીને જાય છે, એવો ખરેખર સ્વભાવ નથી. ખરેખર એવો સ્વભાવ હોય તો એવો ઉપદેશ કરવાનો મહાન પ્રકાર હોઈ શકે નહીં. એવો શા માટે કરવો જોઈએ? જો એનો સ્વભાવ જ પરમાં જોડાવાનો હોય તો પરમાં તું ન જોડાય એવો ઉપદેશ શા માટે કરવો પડે? કેમ કે એ તો અશક્ય છે. એ ઉપદેશ એમ સૂચિત કરે છે કે આત્માને પરમાં જોડાવાથી થતા જે રાગ દ્વેષના પરિણામ એ એનો સ્વભાવ નથી. સ્વભાવથી એવા પરિણામ થઈ શકાતા નથી. એ ઉપદેશ છે એમ બતાવે છે કે આત્મા સ્વભાવથી રાગાદિકનો અકારક છે. સ્વભાવથી રાગાદિકનો અકારક છે એમ જણાય. સર્વથા આત્મા રાગને કરતો નથી એટલે પરિણમન છે એ એનું કાર્ય છે, ને એ પદાર્થમાં એ પદાર્થ એ કાર્યનો પોતાના કાર્યનો કરતા નથી એમ વાત નથી લેવી, પણ અપેક્ષા લીધી છે સ્વભાવની અપેક્ષાથી, અથવા રાગાદિથી ઉપેક્ષિત થઈને. જો સ્વભાવની અપેક્ષા કરવામાં આવે તો એ સ્વભાવ એવો જોવામાં આવે છે કે આ સ્વભાવમાં તો રાગનું કરવું કરાવવું અનુમોદવું કાંઈ નથી. કરવિતા, કારવિતા અને અનુમંતા ત્રણમાંથી એક પ્રકાર આત્મામાં રહે. પાછળ એક એવો બોલ છે અપેક્ષાનો, એમાં ઉલટી વાત કરી છે અને એના ઉપરથી આ વાત સુલટી નીકળે છે. 1002 બોલ નંબર છે, 1002 પાણી 277. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે? જ્ઞાનમાં જ્ઞાન વેદન કેવું છે? વિકલ્પને એનો વ્યવચ્છેદ કરીને, વિકલ્પને બાદ કરીને માત્ર જ્ઞાન જે છે એનું વેદન કેવું છે? તેનું અંતરલક્ષ કરવું, તેનું નામ ભાવ સ્વરૂપનું લક્ષ છે. એ ભાવ સ્વરૂપના લક્ષમાં સ્વભાવની અપેક્ષા છે. ગર્ભિત વાત એ છે, એ હવે પછીની વાતમાં નીકળે છે કે એ વિકલ્પ વિનાની માત્ર જ્ઞાન વેદન, વેદના કહો કે વેદન કહો, એ સુખ વેદના છે. તેનું અંતરલક્ષ કરવું સ્વભાવની અપેક્ષા, સ્વભાવની અપેક્ષાએ જે વેદના વિદાય છે, જ્ઞાન વેદના વિદાય છે, એને બીજી પરિભાષામાં ભાવસ્વરૂપ જ્ઞાન કહ્યું છે. આ ભાવસ્વરૂપ જ્ઞાનની પરિભાષા છે. જે જ્ઞાન વેદન છે, જ્ઞાન ભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એમાં જ્ઞાન વેદન છે તે ભાવ, તે ભાવ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન હોવાથી એને ભાવસ્વરૂપ જ્ઞાન કહે છે. ત્યાં શ્રુત જ્ઞાનની ઉપસ્થિતિ હોવાથી એને ભાવસ્વરૂપ જ્ઞાન કહે છે. પણ એ આત્માનું ભાવ જ્ઞાન છે, સ્વભાવ જ્ઞાન છે, એમાં સ્વભાવની અપેક્ષા છે ત્યારે એ વિદાય છે. હવે કહે છે કે રાગની અપેક્ષા છોડીને ક્યારે અપેક્ષા થાય છે? કે રાગની ઉપેક્ષા કરવામાં આવે તો અપેક્ષા અને ઉપેક્ષા પરસ્પર વિરુદ્ધ છે. જે કોઈ જીવ રાગની પણ અપેક્ષા રાખે કે મને આવો રાગ હોતો ઠીક, મને આવો રાગ હોતો ઠીક, આ રાગ સારો છે, એવો રાગ તો મને થાય અને રહેતો ઠીક, એને તો એ જ્ઞાન વિજ્ઞાન અથવા સ્વભાવની અપેક્ષા થવાની નથી. પણ રાગની અપેક્ષા છોડીને, એટલે કે રાગની ઉપેક્ષા કરીને, સ્વનું લક્ષ્ય કરતા, સ્વભાવનું લક્ષ્ય કરતા ભાવસ્વરૂપ ખીલે છે. ભાવસ્વરૂપ અંદરથી ખીલે છે અને તે ભાવસ્વરૂપમાં આનંદના ફુવારા છે. આવા ભાવસ્વરૂપ જ્ઞાનમાં
આનંદના ફુવારા,
આનંદની વર્ષા થાય છે. જેમ ફુવારામાંથી પાણીની વર્ષા થાય છે, શીતળ જળની, બળબળતા ચામડી ફાટે એવો તડકો પડે અને એમાં કોઈ ઠંડા પાણીનો ફુવારો છાંટે, એને એમ થાય કે હા સારું થયું. એ તો હજી માનસિક આનંદ છે. અહીંયા અનાદિથી કષાય અગ્નિથી તપ્ત જીવ છે, તપ્તાયમાન જીવ છે, તપેલો છે, અંદરમાં આકુલતાથી બળે છે. એ જીવને ભાવસ્વરૂપ જ્ઞાન અંતરલક્ષે જ્યાં ખીલે છે રાગની ઉપેક્ષા કરીને, કેમકે રાગમાં તો આકુલતા ને અગ્નિ છે, એની ઉપેક્ષા કરીને જ્યાં સ્વભાવની અપેક્ષા કરે છે તો અંદરથી આત્મિક શાંતિનો ફુવારો શરૂ થઈ જાય છે. અહીંયા અપેક્ષાનો ઉપેક્ષાનો વિષય લીધો છે. કેવી રીતે થાય છે કે આમ અપેક્ષા થાય છે ને આમ ઉપેક્ષા થાય છે, એ પ્રકાર છે. પરમનું લક્ષ્ય કરે છે, એ પરમાં જોડાય છે. આ ઠીક છે એની અપેક્ષા રાખે છે કે આ મને ઠીક છે, આ શરીરને સાતા રહે તો મને ઠીક છે, શરીરની અનુકૂળતાઓ બધી રહે તો મને ઠીક છે, આ પ્રતિકૂળતાઓ મને ઠીક નથી, મારી પ્રશંસા થાય તો મને ઠીક છે, કોઈ મારી પ્રશંસા ન કરે અપ્રશંસા કરે, નિંદા કરે તો મને ઠીક નથી પડતો. એ પરમાં જોડાવું છે, એ પરની અપેક્ષા છે. આમ છે, એની ઉપેક્ષા કરવી, સર્વ પરની ઉપેક્ષા કરવી અને સ્વભાવની અપેક્ષા કરવી, ત્યારે અંતરલક્ષ થાય છે અને બહિર્લક્ષ છૂટે છે. શું કહે છે કે પરથી પાછું નથું, જે પર તરફ ઈષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાય સહિત ધસે છે, વેગથી પર તરફ જાય છે, એને ભગવાને મના કરી છે. આજ્ઞા કરી એમ નહીં કરતો, તો અત્યારે નહીં કરતો, ભવિષ્યમાં પણ હવે નહીં કરતો, એમ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો જે ઉપદેશ કર્યો છે એ નિરર્થક નથી કર્યો. સ્વભાવતાળો કેવો છે એમ એની અંદર સાથે સાથે બતાવવું છે. આ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, વ્યવહાર દ્વારા પરમાર્થનો ઉપદેશ. પરિણામમાં આમ કરજે અને પરિણામમાં આમ નહીં કરજે, આ તારું કર્તવ્ય છે અને આ તારું અકર્તવ્ય છે, એમ પરિણામને કહેવામાં, પરિણામને બતાવવામાં સરવાળે અંદરથી સ્વભાવને બતાવવો છે. અભિપ્રાય એ રહ્યો છે કે તારો વિભાવ નહીં કરવાનો સ્વભાવ છે, પરના લક્ષ્ય પર તરફ જોડાવાનો, પર સાથે જોડાવાનો તારો સ્વભાવ નથી, તેથી તને એમ કહેવામાં આવે છે. આટલું બધું ખોલ્યા પછી કે અંદર તો ઘણું ભર્યું છે, અમારી શક્તિ છે એટલું કહીએ છીએ. કેમ કે આચાર્ય છઠ્ઠા સાતમા ગુણ સ્થાને આરૂઢ થઈને એ વિશે નિરૂપિત કર્યો છે. એમનું જ્ઞાન જેટલું જ્ઞાનમાં જાય છે, એટલું જ્ઞાન એ ગુણ સ્થાને પહોંચાવીના બીજા ધર્મીનું પણ એટલું ઊંડાણમાં જતું નથી. એમ કહેતા કે અંદર સમયસારમાં તો ઘણું ભર્યું છે, અમારી શક્તિ છે એટલું નીકળે છે, એ પણ જેટલું જ્ઞાનમાં આવે છે એટલું ભાષામાં આવતું નથી. એમ કહેતા એ વિષય જેટલો જ્ઞાન ગોચર થાય છે એટલો વચન ગોચર થતો નથી, એ તો કોઈને ન થાય. કોઈ પણ છદ્મસ્થને કે કેવળીને જેટલો વિષય જ્ઞાન ગોચર થાય એટલો વચન ગોચર ન થાય. જેટલું કેવળ જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ આવ્યું છે એથી અનંતને ભાગે દિવ્ય ધનીમાં આવ્યું છે,
બરોબર.
એથી અનંત નો ભાગે બારમીની રચના થઈ છે. આમ છે, બાર અંગ એટલી છે કે એને લખાય કે તો કઈ પાર આવે નહીં, એટલી વિસ્તાર વાળો વિષય છે બારમીનો વિષય. કેટલો છે કે દિવ્ય ધ્વનિના કથનના અનંતમય ભાગે કથન છે. દિવ્ય ધ્વનિનું કથન કેટલું છે કે કેવળ જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ ભાષ્યું એથી અનંતમય ભાગે કથન આવ્યું છે. આમ રહી ગયું છે આત્મા જે વિષય આમ આવે છે. હરિવંશ પુરાણમાં એવી જગ્યાએ જીમસેન આચાર્યનું છે, ઘણું કરે
હરિવંશ
રવિશેન આચાર્ય, રવિશેન આચાર્યનું એક જગ્યાએ વાત નથી. કથાના યુગમાં પણ ઘણી વાતો ક્યાંક ક્યાંક આવી જતી હોય છે. શું કહે છે, આત્મા સ્વભાવથી રાગાદિકનો કારક છે, આવી અપેક્ષા બાંધી છે. સ્વભાવની અપેક્ષાએ, સ્વભાવને લક્ષે, સ્વભાવને જોવામાં આવે, એટલે સ્વભાવને સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો એમ જોવામાં આવે છે કે આત્મ સ્વભાવ, મારો આત્મ સ્વભાવ એ રાગને કરી શકે નહીં. આત્મ સ્વભાવ દ્વારા, આ આત્મ સ્વભાવે કરીને રાગને કરી શકાય નહીં. તેથી એવો પોતાનો સ્વભાવ જોનાર સમ્યક દ્રષ્ટિને પ્રથમમાં પ્રથમ અંતાનુબંધીની ચોકડીનો અભાવ થઈ જાય છે, એ રાગાડી એને નથી થતા. અભાવ શરૂ થઈ ગયો ત્યાંથી. રાગના અભાવ સ્વભાવને જોતા રાગનો અવસ્થામાં પણ અભાવ ચાલુ થઈ ગયો સમ્યક પ્રકારે. જેમ ભગવાન જ્ઞાયક સ્વરૂપી પ્રભુ રાગને કરતો નથી, તેમ પરથી એટલે પર નિમિત્તથી પણ રાગ થતો નથી. શું કહે છે કે જેમ સ્વભાવ દ્વારા રાગ કરી શકાતો નથી, એટલે આત્મા સ્વભાવે કરીને રાગ કરતો નથી. કોઈ પણ આત્મા બીજાને ખબર નથી, પણ જેને આત્મજ્ઞાન છે, આત્મા કેવો છે એનું જેને જ્ઞાન છે, એ તો જાણે છે કે સ્વભાવે કરીને કોઈ રાગને કરી શકાય નહીં. તેમ પરથી અને નિમિત્તથી પણ રાગ થતો નથી. તેમ જીવની અવસ્થામાં જે રાગ થાય છે એ કોઈ પરગ્રહ કરે છે ને થાય છે એમ પણ નથી. જો પરાધીનપણે પરદ્રવ રાગને કરે એવી પરિસ્થિતિ હોય તો રાગને મટાડવો એ પોતાને સ્વાધીન રહેતો નથી અને એમાં જીવ નિર્દોષ છે. જો કર્મનો ઉદય રાગને કરતો હોય અથવા કોઈ બીજા અનુકૂળ પ્રતિકૂળ કહેવાતા એવા સંયોગો રાગ દ્વેષને ઉત્પન્ન કરી દેતા હોય તો સ્વાધીનપણે રાગને મટાડવું અશક્ય છે. કેમ કે પરાધીનપણે રાગ આવ્યો પડે એમાં કરે શું? રાગ જીવ વિચારો નિર્દોષ છે, જીવ શું કરે? એ તો એવા સંયોગો એવા ઉદય આવે ત્યારે એને રાગ કરવો જ પડે. પછી એમ પણ કોઈ પર પદાર્થ પરથી કે નિમિત્તથી, કોઈ નિમિત્તથી પણ રાગ થતો નથી. પરંતુ આ રાગ કેવી રીતે થાય છે વિજ્ઞાન છે. પરંતુ પોતાનું લક્ષ છોડીને, પરિણામ પોતાના સ્વભાવનું લક્ષ છોડીને પરના લક્ષે પર્યાયમાં રાગ થાય છે. પોતાનું લક્ષ છોડે છે, પર પદાર્થનું લક્ષ કરે છે અને પર પદાર્થનું લક્ષ કરે છે ત્યારે પર્યાયમાં રાગની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. પર પદાર્થનું લક્ષ કરે અને રાગ ન થાય એમ બને નહીં. પર પદાર્થ જણાય માટે રાગ થાય એમ નહીં. પર પદાર્થનું જાણવું એક વાત છે, પર પદાર્થનું જ્ઞાનમાં લક્ષ કરવું બીજી વાત છે. બે વાત જુદી જુદી છે. કોઈ એમ ન સમજે ત્યારે એને એમ થાય છે કે આ પરને જાણતા મને રાગ થાય છે, માટે પરને જાણવાનું બંધ કરો. વિભિન્ન પદાર્થો દેખતા મને રાગાદી થાય છે, માટે આ આંખ જ દોષ નું કારણ છે, લાલ આંખ ને ખોલી નાખો. એ તો સ્વભાવ ને મટાડવાની વાત થઈ, જ્ઞાન ને મટાડવાની વાત છે. આવું જ્ઞેય જ્ઞાનમાં ન હો, આ જ્ઞેય મને અનિષ્ટ છે એમ જ્ઞેય ઉપર આરોપ કરે છે. જ્ઞેય ઇષ્ટ કે અનિષ્ટ નથી, પણ કોઈ પણ જ્ઞેયને અનિષ્ટ કલ્પીને એ જ્ઞેય મને જ્ઞાનમાં ન જણાવ એનો આડકતરો અર્થ એ થાય છે કે એવું કોઈ પણ પર પદાર્થને જાણવાનો મારો સ્વભાવ ન હોય. જ્ઞાન સ્વભાવનો નિષેધ છે એમાં. જ્ઞેયનો નિષેધ કરતા જ્ઞાનનો નિષેધ થઈ જાય છે. આગળ બોલાવશે. એટલે એ પ્રકારે તો પરને જાણવાનો નિષેધ નથી, પણ પરનું લક્ષ કરવાનો અવશ્ય અવશ્ય નિષેધ છે, જરૂર નિષેધ છે. બે જુદી જુદી વાત છે. થાય છે બે જ્ઞાનમાં, પણ બે વાત જુદી જુદી છે. એને નહીં સમજીને એકમાં પકડે ત્યારે એ પરને જાણવાના નિષેધમાં આવી જાય છે, ત્યારે એ સ્વભાવના નિષેધમાં આવી જાય છે. એને આત્માની નાસ્તી કરી મિથ્યા ભાવે પોતાની હૈયાતીને ઉડાવી એમ કહેવામાં આવે છે. સર્વ પ્રકારના મિથ્યાત્મનો સામાન્ય લક્ષણ એ છે કે પોતાની હૈયાતીને કબૂલવી નહીં. જેવું પોતાનું સ્વરૂપ અસ્તિત્વ છે સ્વપર પ્રકાશ જ્ઞાન સ્વભાવથી માંડીને, એવા પોતાના અસ્તિત્વને ન સ્વીકારવું એનું નામ મિથ્યાત્વ છે. સર્વ મિથ્યાત્વમાં આ પ્રકાર છે. કોઈ પણ મિથ્યાત્વ લાવો, આ પ્રકાર તો એની અંદર બધામાં સામાન્ય છે. પછી વિશેષ ગમે એટલી વાતો હોય, પણ આ વાત તો છે છે ને છે. એટલે જ પહેલા પ્રમાણ નહીં નિક્ષેપ દ્વારા એકલા નહીં થી નહીં, એકલા પ્રમાણ થી નહીં, અને એકલા એકલા નિક્ષેપ થી નહીં, તેમ એકલા તેમ ત્રણ માંથી કોઈને બાદ રાખીને નહીં. એકલા પ્રમાણ થી લેવા જાય ને નહીં લે ન લે તો પણ એ પ્રમાણ સાચું નથી. એકલો નહીં લે ને પ્રમાણ ન લે તો સાચું નથી. પણ નહીં પ્રમાણ બે આવે, નિક્ષેપ ની શું જરૂર છે? તો નહીં નો વિષય છે. નહીં લેવો છે ને નહીં ના વિષય ને નથી લેવો, એ તો બની શકવા યોગ્ય નથી. આ પ્રતિમા આદિ નિક્ષેપમાં આવી જાય છે, એટલે એની સાથે શ્રદ્ધાનો વિષય લઈ લીધો છે. તો પરપદાર્થ પણ એ નહીં નો વિષય છે, એટલે એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવ્યો છે. દ્રવ્ય ભાવ સ્થાપના એ નિક્ષેપ છે, એટલે એને શ્રદ્ધા સાથે સંબંધ છે. જ્ઞાન સાથે તો સંબંધ છે, પણ એનો છેડો સમ્યક શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધાને સ્પર્શે છે. એ પ્રકારે નહીં નિક્ષેપ પ્રમાણ દ્વારા વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજવું, અને એ સમજીને નિશ્ચયના વિષયનો આદર કરવો, અને વ્યવહાર નહીંના વિષયની ઉપેક્ષા કરવી, એકની અપેક્ષા કરવી અને બીજાની ઉપેક્ષા કરવી, અને એ રીતે પુરુષાર્થ દ્વારા અંતર સન્મુખ થવું, એવી આખી લાઈન દોરી છે. બીજી વિધિ એ કરવા જાય તો ગડબડ થઈ આવે ના પોતાની કલ્પનાથી.
જ્ઞાન કરવું અને લક્ષ્ય કરવું પરદેવી,
એ બે જુદી જુદી વાત છે. લક્ષ્ય કરે છે ત્યારે એ પોતાની સાથે એને જોડે છે. જ્ઞાન તો ભિન્નતા રાખીને થઈ શકે છે, હું જ્ઞાન માત્ર છું એવી પોતાની ભિન્નતા રાખીને પરપદાર્થ સંબંધિત જ્ઞાન થઈ શકે છે, પણ લક્ષ્ય કરે છે ત્યારે પોતે એની સાથે એકત્વ કરીને જોડાય છે. એ કર્તવ્ય નથી. એક નય નું કાર્ય ચાલે ત્યારે બીજા નય નો વિષય એમાં જરા પણ લગાડવો નહીં. એક નય ની વિવિક્ષાથી જે વિષયનું નિરૂપણ કરવું હોય ત્યારે જરા પણ બીજા નયના વિષયને અંદર ટાંગ લગાવી નહીં. આજે છે ને 114 ગાથા પ્રવચન સાર આ પ્રશ્ન થાય એવું છે કે દ્રવ્યાર્થિક નયનો વિષય જ્યારે ચાલતો હોય ત્યારે પર્યાયાર્થિક નયના વિષયની આંખ સર્વથા બંધ કરી દેવી. પર્યાયાર્થિક નય નય નયની આંખ સર્વથા બંધ કરી દેવી, પણ પાછો સાથે સાથે આચાર્યજીએ એ કહ્યું કે જ્યારે પર્યાયાર્થિક નયના વિષયનું ચાલતું હોય ત્યારે દ્રવ્યાર્થિક નયના વિષયની આંખ તદ્દન દ્રવ્યાર્થિક નયની આંખ પૂરેપૂરી સર્વથા બંધ કરી દેવી. બે જગ્યાએ સર્વથા શબ્દ આવ્યો છે, ટીકામાં આવ્યો છે, ગુરુદેવના પ્રવચનમાં પણ આવ્યો છે. પર્યાય દ્રવ્યનો પક્ષ હોય અને પર્યાય અર્થે જ નહીં, આંખ બંધ કરવાની વાત આવે સર્વથા, ત્યારે તો એને સારું લાગે. હા, મારું એવું વાતો પક્ષ છે ને, પણ જ્યાં પર્યાય આર્થિક નહીં ની વાત આવે ને દ્રવ્ય આર્થિક નહીં ની આંખ સર્વથા બંધ કરવાનું આવે ત્યારે શું થાય પછી? ને આ વાત ક્યાં આવી? આવું કેમ કે છે? આ કઈ પછી સમજે નહીં એટલે એમ નમગમ કરીને હાંકે રાખે. નિશ્ચયનો પક્ષ કરજે પણ પકડી રાખો અને છોડી દેજે. એમ કીધું પક્ષાંતિ ક્રાંત થવા માટે છોડી દેજે એમ કહ્યું છે. વચ્ચે આવી જાય છે અને કરજે એમ કહેવામાં આવે છે. એટલી વાત છે. પણ પક્ષ ન કરે, પક્ષ જયારે વ્યવહાર નો ન કરે, સમ્યક સન્મુખ જીવની મર્યાદાનો એ વિષય છે. સમ્યક સન્મુખ થયા પહેલા પણ એમ નથી અને પક્ષાંતિ ક્રાંત થયા પછી પણ એમ નથી. અને આ નય જ્ઞાન ચાલે છે પક્ષાંતિ ક્રાંત થયા પછી, કેમ કે નય છે એ સમ્યક જ્ઞાન ને પડે છે. સમ્યક શુદ્ધ જ્ઞાનમાં નય પડે છે. એ પહેલા નય વિભાગ સમ્યક જ્ઞાનમાં ઉત્પન્ન થતો નથી. એટલે અહીંયા કોની વાત ચાલી? નય જ્ઞાનની વાત ચાલી. પણ હજી સમ્યક સન્મુખ વાળાનો વિચાર કરીએ તો પણ એને નિશ્ચય નહીંનો પક્ષ હોવા છતાં વ્યવહાર નહીંનો ની આંખ સર્વથા બંધ થતી નથી. તેમ સમ્યક જ્ઞાનીને પણ વ્યવહાર નહીંની આંખ સર્વથા બંધ થતી નથી. નિશ્ચય નહીંનો વિષય ચાલે છે ત્યારે, કેમ કે સાપેક્ષા નયા એ સૂત્ર છે. શું સૂત્ર છે? સાપેક્ષા નયા નહીં હોય છે તે હંમેશા સાપેક્ષ હોય છે, અથવા નહીં હોય છે તે પ્રમાણ સહિત હોય છે. પણ અહીંયા તો બે સર્વથા બંધ કરવાનું કીધું. ભાઈ એટલી પર્યાય આર્થિક નહીં આંખ બંધ કરવાનું કીધું હોત તો કઈ સમજત કે ઠીક ચાલો પક્ષ કરાવવાની વાત છે. જો પક્ષ કરાવવાની વાત હોત તો એક જગ્યાએ પર્યાયનો પક્ષ કરાવવાની વાત સાબિત થઈ જાત. દ્રવ્ય આર્થિક નહીં ની વાત કરી કે પર્યાય આર્થિક નહીં ને આંખને સર્વથા બંધ કર, તો પર્યાય આર્થિક નહીં વખતે એનો પક્ષ કરાવવાની વાત થઈ જાત. કેમ કે અહીંયા દ્રવ્યાર્થિક નહીં ની આંખને સર્વથા બંધ કરાવી છે, એટલે અહીંયા પક્ષનો વિષય ચાલતો નથી, પક્ષનું પ્રકરણ નથી એમ નક્કી થઈ ગયું. એટલે સમ્યક સન્મુખની એ વાત નથી. પણ જ્યાં કથનનું નિરૂપણ ચાલે છે અને જ્યાં દ્રવ્યાર્થિક નયનો વિષય નિરૂપિત કરતા હોય ત્યારે ત્યાં પર્યાયાર્થિક નયથી વાતને ત્યાં વચમાં લાવવી નહીં, નહીતર સમજાશે નહીં તમને વિષય. એટલે એમ કહ્યું કે જે નયથી જે પદાર્થને કહેવામાં આવે છે ત્યારે તે નયથી 100 ટકા તેવું છે એમ 100 ટકા કીધું. સર્વથા બીજું બંધ કરી દીધી વાત છે. ગંભીર છે વિષય. જૈન દર્શન નો આ વિષય એક કોરથી અપેક્ષા રાખવી એમ કહ્યું, બીજી કોરથી સર્વથા બંધ કરવી કહ્યું. એ સારી રીતે માલુમ પડાવવા માટે વાત છે. જે તે નહીં ના વિષયને બરાબર સારી રીતે
માલુમ પડે.
માલુમ કેવી રીતે પડે? કે બીજી નહીં બીજા નહીં ની ટાંગ વચમાં ન અડાડે તો, નહીતર એને એ વાત સમજાય નહીં. જેમ કોઈ માણસને એમ કહેવામાં આવે કે આ તો ફલાણાનો પુત્ર છે, ફલાણા ફલાણાનો આ પુત્ર છે, પણ એ તો બાપ છે ફલાણાનો. એ વાત અહીંયા નથી ચાલતી. એના દીકરાનો એ ફલાણાનો બાપ છે એ વાત અહીંયા અત્યારે નથી ચાલતી. પણ એનો એ કામ નથી. અત્યારે એ કોનો દીકરો છે એ વાત ચાલે છે. એ કોનો બાપ છે એ વાત અત્યારે અહીંયા લેવાની નથી. પછી ક્યાં વચમાં ઘુસાડો છો એમ? બરાબર એમ કરીને સર્વથા બંધ કરવાની વાત છે. એક માણસ એક જ કાળે પિતા પણ છે, તે જ કાળે તે પુત્ર પણ છે, અને તે જ કાળે તે કોઈનો કાંઈ નથી, બે માંથી એક નો એ કાંઈ નથી, એમ છે કે નહીં? ત્રણેય એક વાત એક સાથે છે કે નહીં? એકની એક પદાર્થમાં એકની એક કાળે ત્રણેય વાત એક સાથે છે કે નહીં? કે છે. બસ એ જ રીતે અહીંયા બધા નયોનો વિષય હોવા છતાં અનેક પ્રકારે એમ કહેવામાં આવે કે અહીંયા આમ સર્વથા છે અથવા કથનચિત છે અથવા આમ નથી ને આમ છે, પણ બધું સમજીને ચાલે છે. ક્યાંય એમાં લોચો મારે તો કામ આવ્યું હું નથી. સમજ્યા વગર શ્યાદવાદને નામે આકે રાખે તોય ચાલે હું નથી, એવો વિષય ગહન અને ગંભીર છે. ઉપયોગ ચાલે છે અપેક્ષા લાગુ પડે છે. બીજું જયારે જે વિષયનું નિરૂપણ કહેવા માંગે છે સારી રીતે બતાવવા માટે, ત્યારે બીજી વાત બિલકુલ વચમાં લેવી નથી. જેમ કે ભેદાભેદ સ્વરૂપ છે, સ્વભાવ કેવો છે કે આત્મ સ્વભાવ ભેદાભેદ સ્વરૂપ છે, અનંત ગુણોના અંદર ભેદો છે અને અનંત ગુણોનું અભેદ સ્વરૂપ સ્વભાવ પોતે છે, તો જો નિશ્ચય નહીંથી અભેદ સ્વભાવને સારી રીતે બતાવવો હોય તો ભેદને જોવા બિલકુલ બંધ કરવા પડે. સાથે સાથે ભેદનું પણ અંદરમાં લક્ષ્ય કરે તો અભેદ નહીં સમજાય, હવે જ્ઞાનમાં જ નહીં આવે. એવું નહીં જ્ઞાનમાં છે, પણ પ્રમાણમાં એક સાથે ભેદા ભેદ ભેદ ભેદાત્મક આખું જણાય છે. નહીં તો પ્રમાણ જ્ઞાનમાં પડે છે, મિથ્યા જ્ઞાનમાં તો નહીં પડતા નથી. જે સમ્ય જ્ઞાન પ્રમાણ છે એમાં નહીં પડે છે. એટલે સર્વથા કહ્યું છે ત્યાં પણ મર્યાદા તો છે, પણ સર્વથા કહેવાનો હેતુ ત્યાં એક છે કે એક નહીંના સારી રીતે થયેલા અને થતા નિરૂપણમાં બીજા નહીંના વિષયને વચમાં લાવવો નહીં, એમ કહેવા માટે એને સર્વથા દૂર રાખવાની વાત કરી છે. એટલે એ આંખને સર્વથા બંધ કરી દેવાની વાત કરી છે. જો દ્રવ્યાર્થિક નહીંની આંખ સર્વથા બંધ કરવામાં આવે તો પર્યાય મૂંઢા પર સમયા ન થઈ જાય, એટલો પર્યાયનો ઉદાહરણ તો કરે છે અનાદિથી જી. પણ ત્યાં તો નય જ્ઞાન છે, એટલા પર્યાયના ઉદાહરણમાં નય જ્ઞાન નથી. વેપાર કરે ને ત્યાં એની બુદ્ધિ કાઢે કે આસામ ની અંદર ફલાણી જગ્યાએ કોઈ પગ નથી, ત્યાં આપણે પહોંચો. કેટલું ગતિ કાઢે કે આ ઠેકાણે કોઈનો માલ જતો નથી અને ત્યાં જરૂરિયાત છે માટે મોકલી કાઢો, ત્યાં ગુરુ નથી. તમે તો બધા કુળ ધર્મ થી એમાં હેલા આવ્યા છો. ગુરુ શું જ્યાં પોતાના હિતની વાત છે ત્યાં રસ અને ઉત્સાહ લાવીને ઉમંગ લાવીને ઉદ્યમ કરે સમજવાનો, તો ન સમજાય છે નહીં. પણ જ્યાં લાભ નફો મળે ત્યાં તો એમ કહેવત ઊભી કરી નાખે છે કે જ્યાં હરકત હોય ત્યાં બરકત થાય. કેમ કે કામ કરવાની હરકત હોય ત્યાં બધા કામ ન કરી શકાય, લાંબી દોડ ભાગ કોઈ નહીં કરી શકે, આપણે જ કરી શકશો. ભલે હરકત વાળી વાત છે પણ ત્યાં બરકત થવાની છે, માટે હરકતને અવગણી જાય છે. એમ અહીંયા કેવો જ્ઞાનનો નફો થવાનો છે, અનંત સંસાર છૂટવાનો છે, ત્યાં અઘરું ફઘરું શું? વિંચણો જીવ પામ્યો. શ્રીનાથજી લીખે છે ને કે અત્યારે તો તને મનુષ્ય ભાવ છે, સાચા દેવગુરુ શાસ્ત્ર છે, સમ્ય જ્ઞાનીનો સંયોગ છે, અને તારી પાસે હિતાહિત કરવા, હિતનો વિચાર કરવાની બુદ્ધિ છે. તને શું લાભ થાય ને ક્યાં તને નુકસાન થાય એ વિચાર કરે છે કે નહીં? રોજ ક્ષણે ક્ષણે પ્રત્યેક ઉદીમાં કરે છે. તો આ તો કેવી વાત છે કે રાંડી રૂવે માંડી રૂવે પણ હાથ ભરતાર વાળી રૂવે છે, એના જેવી વાત છે. એ કહેવત લખી છે. પછી લખ્યું છે કે આ લૌકિક કહેવત ભલે વિષયને હળવો કરી લીધી છે, સામાન્ય કહેવત છે, ગંભીરતા વિષયની નથી જળવાતી, પણ અહીંયા વિષયની ગંભીરતાને નિરૂપણ કરવી છે. શું કહ્યું? કહેવત ચાલુ ભાષાની એવી છે કે વિષયની ગંભીરતા ઘટે પણ અહીંયા એમ ન લેતા એમ કહે. આવી વાત કરી ત્યારે કે અહીં તો તમે ગંભીરપણે કહીએ છીએ કે બધો સરકાર માટે તૈયાર છે, હવે આ તો ખોઈશ
નહીં
એવી ગંભીરતાથી વાત કરવી છે.
બરોબર,
એવી વાત કરે છે એ જગ્યાએ. વાત અહીંથી
ચાલે.
જ્ઞાયક સ્વભાવે આત્મા રાગ ને કરતો નથી, સ્વભાવે કરીને તેમ પર નિમિત્ત પર પદાર્થ પણ રાગ ને કરતું નથી, પરંતુ પોતાનું લક્ષ્ય છોડીને પરના લક્ષ્ય પર્યાયમાં રાગ થાય છે. આ રાગ ના થવા સંબંધી નું વિજ્ઞાન છે. કેમ રાગ થાય છે? આ કારણ થી થાય છે. બહુ ભાગ જીવો તો બાહ્ય દ્રષ્ટિથી સ્થૂળ દ્રષ્ટિથી પર નિમિત્ત ને રાગ નું કારણ માનીને પર નિમિત્ત ને છોડે છે, પણ એ પર નિમિત્ત ને છોડવાના ઉપદેશમાં તેનું લક્ષ્ય છોડાવવાનું રહસ્ય છે, મર્મ છે. એ વાતને ન સમજે એ માત્ર એકલા પર નિમિત્ત નો ત્યાગ કરવા જાય છે, અને ત્યાંથી રાગ રહિત નિર્દોષતા થવા ઈચ્છે છે પણ થઈ શકતા એને આ વાત સમજાવે છે કે પર્યાયમાં જે રાગ થાય છે એ પોતાના સ્વભાવનું લક્ષ્ય છોડીને પરનું લક્ષ્ય કરતા થાય છે, બીજું કોઈ કારણ નથી. પોતાનામાં જે નથી એવા પરનું પર નિમિત્તનું લક્ષ્ય કરીને પર્યાયમાં રાગ કરે છે. શું કહે છે? કે જે ચીજ તારામાં નથી એનું લક્ષ્ય કરવાની તારે જરૂરત શું છે? આમ પૂછે સાજી. જે ચીજ તારામાં નથી એ જ્ઞાનમાં જણાય તો તારામાં આવવાની નથી, તારે ને એ ચીજને કોઈ લેવા દેવા છે ને, પછી એનું લક્ષ્ય શા માટે શું કરે છો? એનું લક્ષ્ય તો તારે કર્તવ્ય
વધે.
પોતાનામાં જે નથી એવું પર નિમિત્તનું લક્ષ્ય કરીને, પોતાનામાં અભાવ સ્વરૂપે છે એવા પર નિમિત્તનું લક્ષ્ય કરીને જીવ પર્યાયમાં રાગને કરે છે. જે રાગને કરે છે એનું આ કારણ છે, બીજું કોઈ કારણ નથી. આ તો પોતાના ચાલતા પરિણમનને તપાસે તો પ્રયોગ પદ્ધતિ એને સમજાય એવું છે, કેમ કે આ પ્રયોગ ચાલુ છે એના પરિણમનમાં કે આ જીવને રાગ ક્યારે ક્યારે થાય છે. પોતાના અનુભવને તપાસે તો અનુભવથી એ સમજી શકે એવી વાત છે. થિયરીથી સમજવાને બદલે અનુભવથી સમજે તો એની અનેક ખૂબીઓ જણાશે એને. એ વિષયની અનેક પ્રકારની ખૂબી છે અનુભવ થવામાં, એ બધી એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો એને પોતાના ખ્યાલમાં આવશે. એમ કે ઘણી વાતો બને છે એની અંદર. એ જયારે પરલક્ષે રાગ થાય છે ત્યારે પરલક્ષ કેમ થયું એ એને સમજાશે કે એ પદાર્થને કઈ કિંમત આપી છે, આંકી છે, એવી કિંમત આકી છે કે જેને લઈને એનું લક્ષ થઈ જાય છે. જો કિંમત ન આંકીએ તો લક્ષ થવાનો પ્રશ્ન રહેતો નથી. વળી જે લક્ષ થાય છે ત્યારે રસ ઉપજે છે, તે રાગ નો રસ ઉપજે છે. એ રસ છે એ કેટલો સ્વભાવને મારનારો ભાવ છે એ પણ એનો પરિચય કરે તો એને સમજાય છે. એ વગેરે પ્રકારે અનેક અધ્યાત્મ વિષયક નાની મોટી ખૂબીઓ એને જણાવવા લાગે છે. જે પોતે પોતાનું અવલોકન કરે તો ઘણું ઘણું સમજાયું છે. કહે છે કે પોતાનામાં જે નથી એવા પરમનિતનું લક્ષ કરી અને પર્યાયમાં જીવ રાગ કરે છે ત્યાં એનો નથી દ્રવ્ય સ્વભાવ કારણ, નથી પરનિમિત કારણ. એટલે એને બે માંથી કોઈ કરતો નથી. દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, એ રાગનું કારણ થઈ શકે નહીં. પરદ્રવ સર્વથા ભિન્ન છે. દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ચતુષ્ટય થી સ્વચતુષ્ટય થી પરચતુષ્ટય ભિન્ન છે, એને કરે નહીં, કરી શકે નહીં. જેમ ભગવાન આત્મા રાગને કરતો નથી તેમ નિમિત પણ રાગને કરતું નથી, પણ નિમિતના લક્ષે રાગ થાય છે. આ રાગ થવા સંબંધીનો નિશ્ચય સિદ્ધાંત છે, ખરેખર સિદ્ધાંત છે, સાચો સિદ્ધાંત છે કે જીવને રાગ કેમ થાય છે, કે એનો ભગવાન આત્મા જે સ્વભાવ છે એ તો ભગવત સ્વરૂપ છે. દ્રવ અને ગુણ તો ભગવત સ્વરૂપ છે. આગળ કહી દીધું, નિમિત્ત પણ સ્વચતુષ્ટય થી ભિન્ન હોવાથી, પોતાના સ્વચતુષ્ટય થી ભિન્ન હોવાથી બંને રાગને કરનારા અવસ્થા પોતે પોતાના સ્વભાવનું લક્ષ કરવાને બદલે અને પોતાનું લક્ષ કરવું એવો જ એનો સ્વભાવ હોવા છતાં એ સ્વભાવને છોડીને પોતે વિભાવમાં જાય છે સ્વતંત્રપણે, ત્યારે બીજા રાગાદી અનેક વિભાવો ઉત્પન્ન થઈ જાય છે. આ દોષના મૂળિયા, દોષની પરંપરા ચાલવાના મૂળિયા અહીંયા પડેલા છે. આ વાત અહીંયાથી બરાબર ઠીક કરવી જોઈએ, મૂળમાંથી ઠીક કરવી જોઈએ. લક્ષને યથાસ્થાન રૂપ, ઉપયોગને યથાસ્થાન રૂપ કરવો, અનુભવ પ્રકાશમાં એવી ભાષા લીધી છે. તારા ઉપયોગને યથાસ્થાન રૂપ કર, યોગ્ય સ્થાન રૂપ કર. એટલે કે તારું સ્વરૂપ છે ત્યાં તું ઉપયોગને રાખ. લક્ષ બીજે લઈ જઈશ તો રાગાદીની ઉત્પત્તિ થયા વિના રહેશે. આ જગ્યાએ ઠીક ઠીક પ્રમાણમાં ચર્ચો છે. 535માં પણ એ વિષયને લંબાયો છે. કહે છે કે નિર્મળ અતિંદ્રિય આનંદ કંદ જેનો સ્વભાવ છે એ ભગવાન પોતાથી વિકારનો અકારક છે. આ તો સિદ્ધાંત છે કે નિર્મળ અતિન્દ્રિય આનંદ કંદ જેનો સ્વભાવ છે, જે સ્વભાવ આનંદનો કંદ છે, અક્ષય કંદ છે, એવી વનસ્પતિ આવે છે. એક વાર ખાય કંદ, ભૂખ લાગે ની જિંદગી ભર જંગલમાં પીડાવી એ લોકો એવી રીતે પીડાવી સાધના કરે છે, તપ તપે છે હાચા ખોટામાં. એમ આ આનંદ નો કંદ એવો છે કે અંદરમાં આનંદ આનંદ પીરો છે, અક્ષય આનંદ પીરો છે. એને વિભાવની ભૂખ લાગે એવું નથી. ભૂખમાં આ જેમ તે જોઈએ છે ને ભૂખમાં, આ આનંદના અનુભવ વિના જીવને તૃપ્તિ ને શાંતિ નથી. આ આનંદના અનુભવ વિના એને આખા જગતના પદાર્થોની ભૂખ ઉભી રહી છે. બરાબર, અહીંયા તો જીવવું નથી, પણ પરદેશમાં મોટા મોટા જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય છે એક એક ચીજમાં એટલી બધી વિવિધતા છે કે તમારે એક લેટર પેડ લેવું હોય તો સેંકડો જાતના કાગળ ને એના પ્રિન્ટિંગ દેખાડે, એક પેન્સિલ કે બોલ પેન લેવું હોય તો એની સેંકડો જાત, એક રબરનો પટકો લેવો હોય તો સેંકડો જાત, એક ઓશિકાનો કલર લેવો હોય તો એની અંદર સેંકડો કલરની ડિઝાઇન, બહુ મોટા મોટા સ્ટોર. એક મોટીબાગ જેવડો એરિયા હોય અને આઠ દસ માળમાં એક સ્ટોર હોય એવડો, એટલી વિવિધતા. ટેલિફોન લેવો હોય તો એની અંદર સંખ્યા બંધ જાત આપે, જોવા રહીએ તો માથું ખરાબ થાય, તો એને લેવાની ભાવ લેવાની ઈચ્છા રહે તો કેટલું પરિણામ એનું ગડબડ ભાવ થાય, જોવે તો માથું ખરાબ થાય, આ હું આટલું બધું આતે હું છે પણ માથું ખરાબ થવા માંડે, એનું લક્ષ કરે ત્યાં. એનો અર્થ શું છે કે જીવને આખા જગતની ભૂખ પડી છે, આખા જગતની એને કેમ ભૂખ છે કે અંદરનો જે આનંદ સ્વભાવ છે એનો એને અનુભવ નથી, એટલે આ ભૂખ એની ઉભી રહી છે. એને બતાવે છે, અનંત ઉપકાર કરીને બતાવે છે કે નિર્મળ અતિન્દ્રિય આનંદ કંદ જેનો સ્વભાવ છે, જો ભાઈ તારામાં આનંદ કંદ પીડ્યો છે, તારું જે સ્વરૂપ છે આનંદની ગાંઠ છો તું, કંદની ગાંઠ હોય છે ને, એવો ભગવાન પોતાથી વિકારનો અકારક છે, એમાં વિકારની ગંધ પણ નથી, વિકારનું નામ નિશાન નથી, એવો નિર્મય નિર્મળ અવિકારી અનંત અનંત આનંદનું ધામ એ આત્મા પોતે છે, એવો પોતે છે. એમ જ્યાં જોયે પછી એને હું આ કરું છું એ વાત રહેતી નથી, કેમ એને રાગ રહેવા છતાં રાગનું કરતા પણ ન રહ્યું, કે એ થતા રાગનો પોતે કરતા પોતાને પ્રતિભાસ્પદ નથી, આ શબ્દ વાપરો છે કરતા કર્મ અધિકારમાં અને નિર્જરા અધિકારમાં, કે આવા પોતાના આનંદકંદ સ્વભાવને અવિકારી સ્વભાવને જોનાર જ્ઞાની આત્મજ્ઞાની છે ને, પોતાના આવા આત્માનું જ્ઞાન થયું છે એને પોતાનો આવો આત્મા રાગાદીનો કરતા પ્રતિભાસતો નથી, હું રાગને કરું છું એમ એને પ્રતિભાસતો થાય છે સ્વતંત્ર પર્યાયમાં, પણ રસ વિનાનું ખોખું છે એ બળી જવાનો છે, એમાંથી રસ ખલાસ થયો છે, પછી પોતે કરતો નથી ત્યાં એનો રસ ખલાસ થઈ ગયો છે. જેલમાં નાખે કેદી પાણી પરાણે પરાણે કામ કરાવે કે ઉપાડ ડાયમંડનો પથ્થર, માર અથોડાને એને તોડીને આ કટકા કર, ખાવાનું દીધું હોય સજા તો એમ જ કરે ને, પીઠમાં મણનો ખાડો પીડ્યો હોય ને બે મણનો પથ્થર બહાર ભાંગવાનો હોય, કેટલી માસથી ભાંગતો છે, ભાંગવાના પરિણામની ક્રિયા બે કરે છે, પરિણામ ક્રિયા વગર તો ક્રિયા થાય નહીં, કેટલો રસ છે એને, રસ નથી તોબા પોકારી ગયો છે અંદરથી, કે હવે આ દિવસો કીધી પુરાણ થાય અને આ ત્રાસ માંથી હું કીધી, એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સંસારમાં તોબા પોકારી ગયો આ કરે છે ને, આ દુકાનેજીને બહે છે ને, ઘરના કામ કરે છે ને, પણ અંદરથી તો બાપો કરી ગયો છે, એને એમાં રસ પડતો એમાં છે, બોજો લાગે છે આવે છે એને, એ બધા કાર્યો સંસારના કાર્યો એને
બોજારૂપ લાગે છે,
દુઃખરૂપ અને બોજારૂપ લાગ્યા જ્ઞાન લઈને અને જે એને ચાલતા ઉદયના કાર્યો બુજારૂપ ન લાગે તો એને સમ્યક દર્શન તો નથી, પણ સમ્યક દર્શન નો હજી અવકાશ પણ એને નથી થયો, જગ્યા ખાલી નથી થઈ. એટલે કહ્યું કે પેલા એને દુઃખ લાગવું
જોઈએ.
શું કહે છે? નિર્મળ અતિન્દ્રિય આનંદ કંદ જેનો સ્વભાવ છે એવો રસથી ગુરુદેવ વાત કરે છે. સ્વભાવ નિતમ કે એવો ભગવાન તો વિકાર નો આકાર છે. આ અમારા ભગવાન ને જોઈને અમે કહીએ એમ કે આ તો નિર્મળ આનંદ છે, આનંદ નો કંદ છે, એમાં કોઈ વિકાર નું કરવાપણા ની ગંધ માત્ર પણ નથી. કેમ કે અનંત ગુણ માં કોઈ ગુણ વિકાર કરે એવો છે જ નહીં, અનંતા ગુણ નું જ્ઞાન થયું છે. પણ છદમસ્ત ને તો અનંતા ગુણો બધા ભેદે જણાતા નથી, સર્વ ગુણો ના ભેદ તો જણાતા નથી. જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અસ્તિત્વ આદિ મુખ્ય મુખ્ય ગુણો જણાય છે. કેટલા ગુણો તો કેવું જ્ઞાન ગોચર એના ભેદ છે. અગુરુ લઘુ થી માંડીને શાસ્ત્રમાં આવે છે, જેના નામ છે એ કેટલા કેવું જ્ઞાન ગોચર છે, જેના નામ નથી એનો તો પ્રશ્ન નથી. તો એને અનંત ગુણ નું જ્ઞાન થઈ ગયું કે આ અનંત ગુણ નું થઈ ગયું એને. ઠીક, અખંડ સ્વભાવ ને જેને અનુભવ્યો એને એના અનંત ગુણ ના ભેદ માં ગયા વિના અનંત ગુણ નું જ્ઞાન થયું. અભેદ ભાવે એને એમ કહ્યું કે અનંત ગુણ માં મારા અનંત ગુણ માં કોઈ ગુણ વિકાર કરે એવો છે જ નહીં. મારા સ્વભાવ નો અનુભવ અવિકાર ભાવે, અવિકારી સ્વભાવ નો અનુભવ એમ પોકારે છે કે મારા આનંદ ગુણ માં કોઈ ગુણ વિકાર કરનારો છે, એક ગુણ માંથી વિકાર થાય એવો કોઈ ગુણ નથી. ક્યાંથી કઈ દઉં? આ કેવળ જ્ઞાન ની લબ્ધિ છે. શ્રુત જ્ઞાન થતા કેવળ જ્ઞાન ની લબ્ધિ છે એ સાબિત થાય છે, પોતાથી નક્કી કરે છે. આમ તો છ દ્રવ્ય ની અંદર સ્વીકાર થઈ ગયો, છ દ્રવ્ય ના અંત અગુણ પર્યાય નો સ્વીકાર થઈ ગયો, એટલે લોકાલોક નો સ્વીકાર થઈ ગયો ઉપયોગ ગયા વિના. પણ એ તો પર સંબંધિત વાત છે, આયા તો પોતાના સ્વ સંબંધિત વાત છે. કે એમ કહ્યું કે મારો સ્વભાવ કેમ વિકાર નો અવકારક છે, કારણ કે મારા આનંદ ગુણ માં કોઈ ગુણ વિકાર કરે એવો છે જ નહીં, માટે વિકાર નો કારક છે. અનંત ગુણ નું જ્ઞાન કર્યું અભેદ ભાવે. તેથી આત્મા સ્વતઃ દયાદાન ના પરિણામ નો કારક ઠરે છે. હવે અહીંથી વાત લીધી કે જગત ના જીવો જે ધર્મ ના નામે ભૂલ્યા છે અને ધર્મ ના બાને દયાદાન ના પરિણામ ને ધર્મ માને છે અને મનાવે છે, એને એમ કહે છે કે તારા કોઈ ગુણમાં કોઈ પણ પ્રકારનો વિકાર કરવાનો સ્વભાવ નથી. તો એ વાત એમ ફલિત થાય છે કે સ્વતઃ દયાદાન ના પરિણામ નો પણ તમે કારક છો. જે તારા સ્વભાવમાં નથી તે તારું કર્તવ્ય ઠરાવવું, એ વાત કેટલી વ્યાજબી છે. જે એના સ્વરૂપમાં નથી એને એનું કર્તવ્ય કેમ ઠરાવી શકાય, એને એનું કર્તવ્ય ઠરાવી શકાય. જે રાગાદી પરિણામ થતા આકુળતાને દુઃખ થાય અને અનંત આનંદ ને અનંત શાંતિ જેનો સ્વભાવ છે તો એને આકુલતાનું કર્તવ્ય કેમ ઠરાવી શકાય કે એને આ કરજે તો એવો સિદ્ધાંત ને ઉપદેશ હોય શકે. બાનો એમ પકડે કે પણ બહુ તીવ્ર રાગ દોષ કરે છે, માટે એને એમ કહે છે કે મંદિર દયાદાન ના રાગાથી ધૂમ કરો. ભાઈ ગુરુ ખ્યાલમાં છે, જેને કશાય રહિત સ્વભાવનું જ્ઞાન છે એને તીવ્ર મંદતાની અપેક્ષાનું જ્ઞાન નથી, એમ તારે જલ્દી ઉતાવળ કરીને સમજવા જેવું નથી. એને એ વાતની પણ બરાબર ખ્યાલમાં અપેક્ષાઓ બધી, પણ અહીંયા એની ટાંગ અડાડવાની નથી. અહીંયા તો સ્વભાવ સ્થાપે છે, અને સ્વભાવ સ્થાપીને નિર્વિકાર પરિણમન કરાવવાનું છે ત્યાં કશાયની તીવ્રતા અને મંદતાની અપેક્ષાની વાત વચ્ચે લાવવાની નથી. છે કે તેથી આત્મા સ્વતઃ એટલે સ્વભાવથી જ દયાદાનના પરિણામનો અકારક ઠરે છે. તો કહે છે કે અવસ્થામાં રાગાદી તો થાય છે ને, આ રાગ તો થાય છે એની ખબર પડે છે. સ્વભાવ કારક હોય તો અમને આ રાગ ક્યાંથી થયો, નાનીને રાગ ક્યાંથી થયો, અમને તમને ક્યાંથી થયો, આ થાય છે ને એનું શું કે? હા બસ કે પરગ્રહ ઉપર લક્ષ જાય છે માટે વિકાર થાય છે. તપાસ તારા અનુભવ ને, પરગ્રહ ઉપર લક્ષ જતા તને રાગ થાય, એની મર્યાદા અવસ્થા પર્યંત છે, સ્વભાવ સુધી એની પહોંચ નથી. એને તું સ્વભાવમાંથી થાય છે એમ કાં લઈ લેશો? એ તારી ભ્રમણા છે. તું એવા એકત્વ ભાવે રાગને કરે છો, એવો ઓળખાઈને રાગને કરે છો કે તને એમ થઈ ગયું છે કે મારો સ્વભાવ જ રાગ કરવાનો છે. એવો રાગ સાથે તને રસનો વળ ચડી જાય છે કે તને એમ થઈ જાય છે કે મારો સ્વભાવ રાગ કરવાનો છે. એને કહે છે કે એમ નથી, તારો સ્વભાવ પણ રાગને કરવાનો હરગિજ જ નથી. પણ અવસ્થામાં પરનું લક્ષ કરતા તને રાગ થાય છે, તારા સ્વભાવનું તને જ્ઞાન નહીં હોવાથી ને લક્ષ નહીં હોવાથી તને એ સર્વસ્વપણે એકાકારપણે થાય છે. એ તારી મિથ્યા ભ્રાંતિ સહિત વાત છે. પછી પર્યાયમાં રાગાદી તો થાય છે ને, કે પરગ્રહ ઉપર લક્ષ જાય છે માટે વિકાર થાય છે. પરનું જાણવું બીજી વાત છે, પરનું લક્ષ થવું બીજી વાત છે. પરને જાણે એટલે પરના લક્ષ સહિત જાણે એવો કોઈ નિયમ નથી. સ્વનું લક્ષ રહે ને પર જણાય એવું પણ બને છે. સર્વજ્ઞાનીઓને ચતુર્થ ગુણ સ્થાનથી માનીને સર્વજ્ઞાનીઓને સ્વના લક્ષે પરનું જાણવું થાય છે. તેથી પોતાને રાગાદી ના કરતા પ્રતિભાસતા નથી. તપાસનું અત્યારે પરનું લક્ષ્ય પૂછવાનું એટલે તો કોણ કઈ એ વાત કે પોતાના અનુભવને તપાસવું. જેમ કે માણસ શું કહે છે, આજીવિકા તો સર્વસ્વ છે માણસને, આજીવિકા તો સર્વસ્વ માને છે ને, જીવનનો આધાર માને છે કે આજીવિકાનું તો બરાબર વ્યવસ્થિત થવું હોવું રહેવું જોઈએ. તો એમાં કેટલું લક્ષ પુરવાયું છે એ પોતાના પરિણમના અનુભવને તપાસી લેવું કે આમાં લક્ષ શું ચીજ છે. એવું જ લક્ષ જયારે આત્મા જણાય ત્યારે થાય છે કે આ જ સર્વસ્વ છે, આ જ જીવનનો આધાર છે, આ જ સર્વસ્વ જીવન આયા છે, અને આયા તમે બાધા પહોંચવી જોઈએ. જેમ પરલક્ષે આખો આત્મા પીડ્યો રહ્યો એક બાજુ, એમ સ્વલક્ષ થાય તો આખો સંસાર એક બાજુ પીડ્યો રહે, આવો નિયમ છે. અત્યારે જો પરલક્ષ છે તો આખો આત્મા પીડ્યો રહ્યો છે કે નહીં? જેને શ્રી ગુરુ ભગવાન ભગવાન કહીને પોકારે છે કે આવો માન ને આવો ભગવાન તું છું, નિર્મળ આનંદ નો કંદ છો, એ આખો પીડ્યો રહ્યો છે પરલક્ષમાં, જાણે છે જ નહીં. પીડ્યો રહ્યો છે એટલે જાણે છે જ નહીં. એમ સ્વલક્ષ કરે તો આખો સંસાર એનો પડ્યો છે, એક બાજુ જાણે સંસાર એને છે જ નહીં. લક્ષ નો વિષય થોડો વધારે ચર્ચે લક્ષ નો.